તારીખ 17/3/1987 પૂજ્યબેન શ્રીના વચનામૃત બોલ નંબર 60 અને 61 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 49
જેની ભાવના કરી છે સામાન્યપણે મારે હિત કરવું છે, કલ્યાણ કરવું છે, પરિભ્રમણ મટાડવું છે, મોક્ષ મારો થઈ જાય તો સારું, એવું બધું વિચારવા ઉપરાંત કાંઈ ને કાંઈ એ દિશામાં આગળ વધવા માગતો હોવા છતાં આગળ વધી શક્યો નથી, એમાં શું શું બન્યું છે એ વિષય ઉપર આ બધી અંદર માર્ગદર્શન છે. અનાદિકાળથી અજ્ઞાની જીવન સંસારમાં ભમતો ભમતો સુખની જંખનામાં વિષયોની પાછળ દોડતો દોડતો અનંત દુઃખોને વેઠતો રહ્યો છે. આ એક મિટીમાં સર્વ પરિભ્રમણ કરતા સંસારી જીવની કથની છે, દુઃખની કથા છે. અંતર સ્વભાવ અનંત સુખનું જોવાથી પ્રત્યેક જીવ સુખને ઈચ્છે છે, સુખને ચાહે છે. જીવના સ્વરૂપમાં અનંત સુખ શક્તિએ કરીને જીવના એક સત્વ રૂપે રહેલું છે. જીવનું સત્વ છે જ્ઞાનાની સ્વભાવ, એમાં સુખ પણ એક છે, નિરાકુળ સુખ, ભરપૂર સુખ, આહ્લાદરૂપ સુખ, આત્માના આહ્લાદરૂપ સુખ. કેટલું કે જેની હદ નથી એવું એક સત્વ રહેલું છે, જેમ જીવને સંસાર દશામાં અનાદિથી અભાન છે, ભાન નથી. પણ સુખ સ્વભાવ હોવાને લીધે એને સુખ જ જોઈએ, કોઈ પણ પ્રકારે એને સુખ જ જોઈએ, સુખ સિવાય એને ક્યાંય ચેન પડતી નથી. એટલે સુખની ઝંખનામાં છે. સુખ કેવું છે, પોતાના સુખનું સ્વરૂપ કેવું છે, ક્યાં છે એ સુખ, કેવી રીતે એનો અનુભવ થાય કે પ્રાપ્ત થાય, એનાથી જીવે જાય. એટલે અનાદિથી જે ભ્રમ છે કે પર વિષયોમાં સુખ છે, બાહ્ય પદાર્થોમાં સુખ છે, એ ભ્રમણાવશ, ભ્રમણા તો જ્ઞાનીઓ કહે છે, એને તો એ સાચું સુખ લાગે છે. એટલું એમ કહે છે કે આ શેરડીની મીઠાશ છે, એના રસમાં મને બરાબર શેરડી ખાતા કરતા સુખનો જ અનુભવ થાય છે. શિયાળામાં ગરમીથી સુખ થાય છે અને ઉનાળામાં ઠંડીથી બરાબર મને સુખ થાય જ છે. જે ખરેખર દુઃખ છે એને સુખ માન્યું છે, અને તીવ્ર દુઃખ છે, તીવ્ર આકુલતા છે, એને પણ દુઃખ માન્યું છે. એને તો દુઃખ માન્યું છે, મંદ આકુલતાને સુખ માન્યું છે. ભગવાન કહે છે કે બંને દુઃખ છે, સુખ કોઈ જુદી ચીજ છે. પણ અનાદિથી જે વાત નિશ્ચિત થઈ ગઈ છે, જગતની અંદર પણ લોકો એને સુખ કહે છે, બધા જ્ઞાનીઓ અજીવ પણ અનાદિથી એમ જ માનતો માનતો. ક્યારે એને શરૂ કર્યું એ પ્રશ્ન સ્થાને છે, અનાદિશ્રીને સુખ માનવાનું, પરવિષયોમાં સુખ માનવાનું ચાલુ જ રાખ્યું છે, અનાદિથી છે. અને એ તો રૂઢ થઈ ગયેલો સંસ્કાર, એટલો બધો સહજ અને સ્વાભાવિક થઈ ગયો છે કે એને દૂર કરવા જતા બહુ દીર્ઘકાળ પ્રતિ એથી વિરુદ્ધ એવો જે પરમાર્થનો વિષય છે અને સત્સંગનો વિષય છે એનું સેવન કરવું રહ્યું. સંસ્કાર એટલી જલ્દીથી પૂછાય એવી પરિસ્થિતિ નથી, કોઈ જેવી નથી. અનાદિથી અજ્ઞાની જીવ સંસારમાં ભમતો ભમતો ક્યારેક ક્યાં ક્યારેક ક્યાં ચૌદ બ્રહ્માંડમાં અથવા ચૌદ રાજલોકમાં, દેવ ગતિમાં, મનુષ્ય ગતિમાં, પ્રિયંજ ગતિમાં, જગત ગતિમાં પરિભ્રમણ કર્યા જ કર્યું છે. દરેક દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવના એને બહારથી સુખ મેળવવાની વૃત્તિ, આકાંક્ષા અને ઝંખના પાછળ ભાવની દોડ લગાવી છે અને દ્રવ્યથી દોડ લગાવી છે. પરિણામ સ્વરૂપે દુઃખ વેઠ્યું છે, અનંત અનંત દુઃખ વેઠ્યું છે. કેટલાક દુઃખ તો એવા વેઠા છે કે જેની કથની કરવી પણ શબ્દોને શબ્દોનું સામર્થ્ય નથી, શબ્દોમાં શક્તિ નથી, એવા દુઃખ વેઠા છે. એવી સ્થિતિમાં એવું પણ બન્યું છે કે કોઈ વાર તેમને સાચું સુખ દેખાડવા મળ્યા, જેણે સાચા સુખનો અનુભવ કર્યો અંતરમાં, એવા જ્ઞાની ધર્માત્માઓ સત્પુરુષો મળ્યા, કોઈ વાર ભાવલીનો સંત પણ મળ્યા, કોઈ વાર સર્વજ્ઞનો સંત પણ સંયોગ પણ થયો, ત્યાં સુધીના પુણ્ય પણ પુણ્યયોગે એ બધા સંયોગ થયા. એ તક મળી એને સાચું સુખ દેખાડવા મળ્યા, તેથી સાચું સુખ જોવાની તક, સાચું સુખ સમજવાની ઓળખવાની તક અને અવસર પ્રસંગ પ્રાપ્ત થયા. તો કેવી રીતે એટલો શંકા રાખીને એટલો ભીષણને આ જ સત છે એવું બેઠું નહીં. જો એવું બેઠું હોત તો એ કોઈ પણ જાતની કસર રાખ્યા વગર કામ કરી લેતા, ઊંડે ઊંડે સ્થૂળપણે સક્ષમપણે એને શંકારે કે કદાચ આમ હોય કે આમ ન હોય, અથવા કહેનાર પુરુષ પ્રત્યે એને પરિપૂર્ણ નિશંકતા ન આવી. અમુક વાત ઠીક હશે તો અમુક વાત અઠીક હશે એમ પણ જે વાત રહી જાય તો પણ એ સંપૂર્ણ નિશંકતા ન આવે, કસર રહેવાના કારણો હોય છે. કે જો છદમસ્ત જીવ હોય તો એમ વિચારે છદમસ્ત છે, સર્વજ્ઞ ક્યાં છે, ક્યાં ધૂમ થવાનું એમને પણ સંભવ છે. એમ ક્યાંક ને ક્યાંક શંકાનું ઝેર વિપર્યાસ છે, વિપર્યાસ હોવાથી એને ઝેર કહેવામાં આવે છે. હા, ચોક્કસ પરીક્ષા પ્રદાન પરીક્ષા કરી અને નિશંક થવું, પરીક્ષા કર્યા પછી પરીક્ષા પ્રથમ જરૂર કરવી, પ્રથમ તબક્કે પરીક્ષા કરવી અને પરીક્ષા કરવામાં કસર ન રાખવી. પણ પરીક્ષા કર્યા પછી જો નક્કી થાય કે આ જ સત્ય કહેનાર છે, આને સત્યનો અનુભવ થયો છે, સત્યની ઉપલબ્ધિ છે, પછી તો એને નિશંક સમજવું કે ન સમજવું, પછી એ શંકારે છે, અથવા તો ક્યાં તો એને પરીક્ષા કરી નથી, કાં તો એને પરીક્ષા કરીને જે ઓળખાણ થવી જોઈએ એ ઓળખાણ થઈ જાય. જો ઓળખાણ થાય તો એ પછી કસર રાખે નહીં, એમનો સ્વભાવ છે કે પછી કસર ન રાખે. પણ પરીક્ષા કરી નથી, ક્યાં તો પરીક્ષા કરવાની યોગ્યતા અથવા ક્ષમતા પોતાનામાં નથી એવી સ્થિતિ છે, યોગ્યતા એને પ્રાપ્ત કરવી જોઈએ. એને યોગ્યતા પ્રાપ્ત કરવામાં બહુ શાસ્ત્રો ભણવા પડે છે એવું નથી, દરજની જ જરૂર છે. એક મારે મારું હિત કરવું છે અને પરમ સત્યનો આશ્રય સિવાય આ જગતમાં મારે કાંઈ કોઈની દરકાર કર્યા વિના એક સત્યની ઉપલબ્ધિ પાછળ જ મારી શક્તિ લગાવવી છે. એવી જો એને ખરેખર દરકાર અને ગરજ જાગે તો એ જ યોગ્યતા છે, એ જ યોગ્યતા છે. કેમ કે એના જમણી પંચેન્દ્રિયના ક્ષયોક્ષમમાં એ સામર્થ્ય છે પરીક્ષા કરવાનું. એક સૂક્ષ્મ એની પાસે સમય પંચેન્દ્રિય થયો, એમાં એ વાતને નવી લાવવાની નથી, ફક્ત એમાં આ તત્વ ઉમેરાવવું જોઈએ કે એકાંતે મારે મારું હિત કરવું છે. આ એકાંતે વાત છે, એમાં બીજી વાત નથી. તો એને એ ક્ષમતા એ યોગ્યતા પ્રાપ્ત થાય. કુદરતી જૈન બોલવાને સંપ્રદાયમાં આવ્યા એની તો વાત જુદી છે, પણ દુનિયાના કોઈ જગ્યાએ કોઈ સંપ્રદાયમાં એ મનુષ્ય જન્મ હોય તો એ સત્યને પકડી લે અને સત્યની નજીક આવી જાય છે અને સત્યની પ્રાપ્તિ કરી દે છે. જૈનને તો સહેલું છે, થોડો કંઈક સંસ્કાર લઈને આવ્યો છે ત્યારે જૈન કુળમાં આવ્યો છે, કાંઈક એવું એના ફૂલ લઈને આવ્યો છે, એ પ્રકાર લઈને કંઈક આવ્યો છે. ત્યાં તો એમ લીધું છે, ભલે ઉપયોગ સૂક્ષ્મથી કાર્ય કરી શકતો ન હોય, એ તારો ઉપયોગ કેટલો સૂક્ષ્મ ન થયો હોય, પણ એક અંદરમાં એમ જ નિશ્ચય કરી લીધો હોય, દ્રઢ નિર્ણય કરી લીધો હોય, એક ધ્યેય કરી લીધું હોય કે મારે મારું કાર્ય આત્મનું કરવું છે, એમાં જ મારો લાભ છે, આ સિવાય લાભ જેવો વિષય નથી, અહીંયા જ લાભ છે, બાકી બધે નુકસાન છે. વર્તમાન પાત્ર છે, હું અત્યારે જ પાત્ર છું, વર્તમાન પાત્ર છું, એટલે અત્યારે જ તું પાત્ર છું. આ સ્થિતિમાં તને કોઈ પરમ સત્તા દેખાડનારા મળે, અવશ્ય અવશ્ય તને સત્તા દર્શન થાય, અથવા સત્ય પ્રતિભા છે એ વર્તમાન પાત્રતાની યોગ્યતા છે. શંકા રાખીને અટકવા પાછળ આશંકા છે, કુશંકા છે, નીતને અનુસરીને થયેલો તર્ક નથી, શંકા છે. જે શંકાથી અટક્યો છે એની ઉપર એને કુતર્ક ઉપજ્યો છે, કુતર્ક થયો છે, એ હિતને અનુસરીને એને તર્ક નથી થયો. શંકા થઈ છે, કુશંકા,
આશંકા છે,
કુશંકા છે. એટલે ન્યાય વિરુદ્ધ જઈને, પરમાર્થ વિરુદ્ધ જઈને ખોટે ખોટી શંકાઓ પણ ઉઠાવે છે, એ પરીક્ષા કરવાના સારા લક્ષણ નથી. ન્યાયનું ગ્રહણ કરવો અને પોતાનું હિત કેવી રીતે સધાય છે એ દ્રષ્ટિકોણથી વિચારણાને, સુવિચારણાને વાળવી, એ પ્રકારથી એને ખરેખર એનું પોતાનું હિત કરવા પાછળ કોઈ પણ આશંકા કરે, કોઈ પણ તર્ક ઉઠે, કોઈ પણ વિચારણા ચાલે, અટકે નહીં, જરૂર આગળ વધે, જરૂર જરૂર આગળ વધે. બાકી જેમ સૂરજ છાબડે ઢાંકો રહેતો નથી, એમ સત માટે સપનો ખપી અને ગરજું થઈને સત્પુરુષના સમાગમમાં આવીને સત્પુરુષને ઓળખે નહીં, એવું કદી બને, કોઈ દિવસ ન બને. સતની ઝંખનામાં આવ્યો હોય અને પ્રગટ સત હોય ને એને ન સમજાય કે આ પ્રગટ સત છે, ન ભૂતો ન ભવિષ્ય, કોઈ દી બન્યું જ નથી, બનતું નથી, બનવાનું નથી. પણ આ જીવની જ ખામી છે, આ જીવની જ વિપરીતતા છે, અને આ જીવ પોતે અવળાઈ કરે છે ત્યાં બીજો કોઈ ઉપાય છે? એને તો ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ એને એનું કઈ કરી દે, એ તો વસ્તુ સ્થિતિ નથી. કોઈ માણસ શંકા રાખીને અટક્યો છે એટલે જે કથન એને સાચું સુખ દેખાડનારે કહ્યું એમાં એને નિશંકતા જ ના આવી, તો જે પ્રયત્ન નિશંકતાને આધારે થાય એવો પ્રયત્ન તો ક્યાંથી થાય? એ તો બની શકે. કોઈ વાર એવી રીતે ઇટકો છે તો કોઈ વાર સાચું સુખ દેખાડનારની અવગણના કરીને પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો છે, આજ્ઞા બહાર ગયો છે, બહારનો દેખાવ એવો કરે કે આ સત્પુરુષ છે, મારા સદગુરુ છે, અમે એને માનીએ છીએ, પણ પાછા અવગણના પણ કરે, બે કામ કરે. એટલે જેને એક નિષ્ઠા કહીએ એવી એક નિષ્ઠા જીવમાં આવી નથી, કે જે એક નિષ્ઠાને લઈને એને તન મન ધન સર્વાર્પણ બુદ્ધિ ઉત્પન્ન થાય એવી સ્થિતિમાં જીવ આવ્યું છે. એટલે એને અવગણના કરી છે બધા પ્રકાર જીવની વિપરીતતાના જ્ઞાનીઓને ખ્યાલમાં છે એટલે સ્પષ્ટ કરે છે. જેને પોતાના પરિણામનું અવલોકન હોય, પોતાના ભાવોને પકડવાનો કાંઈક પ્રકાર હોય તો મેળવી શકે કે મારામાં આ પ્રકારનો દોષ તો નથી ને, મારામાં આ પ્રકારનો દોષ તો નથી ને, એમને એમને કાંઈક મેળવી. એક વાત ત્યાં સોનગઢમાં વાંચનમાં આ બોલ લીધેલો છે. એક વાત યાદ આવી કે અવગણના કરે છે એની પોતાને ખબર પડતી નથી ઘણી વાર, કેમ કે ઘણી વાતો સાંભળે એમાંથી એને એમ કે ઘણી વાતો બધી બરાબર છે, પણ આ એક જગ્યાએ કાંઈક બરાબર લાગતું નથી, કાંઈ એને શંકા પડે, કાંઈ એને માન્ય ન થાય. એવા બુદ્ધિપૂર્વકના વિપરીત સંસ્કારનું પૂર્વજનું કામ કરતો હોય તો એને માન્ય ન થાય કે અહીંયા કંઈક ફેર પડે છે એવું લાગે, એટલે એને માન્ય કરવાની અંદર એ અંશને અમાન્ય કરે છે એમ નથી રહેતું, એ અમાન્ય કરવામાં આખે આખા સત્પુરુષને અમાન્ય કરે છે. પહેલું એને એમ આવવું જોઈએ, જો એને વખાણ પડ્યું હોય કે આ સત્યને દેખાડનારા સાચું સુખ દેખાડનારા છે તો ભૂલ મારી થાય છે, ન સમજાય ત્યાં, પણ ન સમજાય અથવા બરાબર ન લાગે ત્યાં એમની ભૂલ થાય છે, મને બરાબર સમજાય છે એવું ન આવે. હું સમજું છું ક્યાંક ભૂલ થતી લાગે છે એવું ન આવે. અને એમ આવે ત્યાં અભક્તિ થઈ જાય છે. આખી ભક્તિનો વિષય ખલાસ થઈ જાય છે, પૂરો થઈ જાય છે. જેને સત્પુરુષ પ્રત્યે પરમ ભક્તિ છે, ત્યારે કેવળી મુનિ તો છે નહીં, માત્ર સત્પુરુષ પૂર્તિ કરતા કરવાની. એને આ વાત માન્ય કરવી ને આ વાત અવગણવી એમ બે પ્રકાર હોઈ શકે. હોય તો એ સત્પુરુષને પૂરેપૂરો માનતો નથી, એ વાત સમજાવવાની ભાગ્યે જ જરૂર છે. સાચું સુખ દેખાડનારની અવગણના કરી અને નુકસાન એને પોતાને કર્યું કે પોતાનું સાચું સ્વરૂપ મેળવતા અટક્યો છે. એ જે પોતાનો સ્વાનુભવનો પંથ ચૂક્યો છે, સ્વાનુભવનો એ રસ્તો ચૂક્યો છે અને પોતાના નુકસાનના રસ્તે એ ચાલી ગયો છે, ભૂલથી વળી ગયો છે, કલ્યાણ કરવાની એની ઈચ્છા છે એ બેકાર જાય છે, નિષ્ફળ જાય છે. એનો સત્સમાગમ જેટલા અંશે હોય એ પણ બધો નિષ્ફળ જાય છે. કેવી રીતે લાગે? જ્યાં પૂરી શક્તિ લગાડવી છે ત્યાં તો નિશંક થઈને જ લગાડવી પડશે. એક વેપારમાં પણ તમને એમ લાગે કે આ કામ કરવા જતા નુકસાન કરશું તો એની અંદર પૂરી શક્તિથી નથી દાખલ થવાનું. આપણે એક શરૂઆત કરો, આટલું તો નમૂનો લ્યો, આપણે કેમ લાગે છે જોશું પછી આપણે. પણ એમ ખબર પડે કે આમાં તો 100-100% પ્રોફિટ જ છે, એમના બમણા થાય છે, તો ગામના વ્યાજે લાવીને શક્તિ લાવીને વેપાર કરે છે કે નહીં? બરોબર.
એક વાત નથી કરતી અને પૂરેપૂરો આખો
એવું છે. ખરેખર તો સર્વાત્મ બુદ્ધિ છે એમાં. એક દ્રષ્ટાંત લઈએ, કુટુંબની અંદર મા બાપ છે, એના પુત્રને નાનપણથી તે પુખ્ત ઉંમરનું થાય ત્યાં સુધી એને સાચવી સંભાળી ખવડાવી પીવડાવી એની નાની મોટી ઈચ્છાઓ પૂર્ણ કરી બધી રીતે એના પ્રત્યે પ્રેમ ને વાત્સલ્ય ને મમતા રાખીને બધું કરે, ઉંદર ઉંદર એને સંસારિક જીવને ઈચ્છા હોય કે મારી ઉત્તર અવસ્થામાં આ મારું બધું કરશે, મેં એનું બધું કર્યું છે માટે એ પણ મારું બધું કરશે. એમાં એક જરાક જેટલી નાની બાબતમાં ના પાડી દે, મારાથી નહીં થાય. તમારે જે ફેંસલો કરવો હોય એ કરો, બાકી મારાથી એ નહીં બની શકે. વાત સામાન્ય હોય તો વિવેકી માણસ સમજી જાય છે કે આટલું જતું કરતો નથી, આ મને આગળ જઈને બધું આપવાની ક્યાં બધું રાખવાનું ક્યાં પરિસ્થિતિ ઊભી થાય છે. જ્યાં આટલું પણ મારું ચાલતું નથી ત્યાં આગળની અપેક્ષા રાખવી બધી હવે નકામી છે. માટે અત્યારથી સમજી જાવ તો સારું. તો એને થોડાક ઉપરથી કેટલું નક્કી કર્યું, વાત તો સામાન્ય હોય, થોડું પડી ઓલાને જતું કરવાનું, પણ એટલું જતું નહીં કરું તો એ બીજું જતું કરવા માગતો જ નથી. એમ જે થોડી અવગણના કરે છે એ વાત એટલી મોટી નથી હોતી, પણ જે બાકીનો ભાગ છે એનું અનુમાન એમાંથી નીકળી જાય છે. કે આટલું પણ મૂકતો નથી, બાકીનું મૂકવાનો પ્રશ્ન રહેતો નથી. ખબર નથી પડતી કે એમાં ભક્તિ ભાવ રહેતો જ નથી. ભક્તિ ભાવ આખો ઉડી જાય છે એ એને સમજાતું નથી. એને કોઈ દિવસ ચેક કર્યો છે, ચેકઆઉટ એની તપાસ કરી છે કે તું લોકસંજ્ઞા એ ભક્તિ કરસ કે આત્મવિચાર છે ભક્તિ કરસ? લોકો તને ભક્તિ વાળો જ ગણે ને જોવે એટલા ખાતર ભક્તિ કરે છે કે તારા આત્મા ખાતર ભક્તિ કરે? એ દ્રષ્ટિકોણથી તે તારા પરિણામની ચકાસણી કરે છે, તપાસણી કરે છે, તો તને સમજાઈ જશે કે આમાં કોલ છે, ગડબડ છે, બીજી વાત છે. આવી પરિસ્થિતિ ભક્તિ કરતો દેખાય છે, બીજાને લાગે છે ને એને લાગે છે, પણ એને પોતાના સ્થૂળ પરિણામો 59માં એ વાત છે કે જીવને સ્થૂળ પરિણામમાં પકડવામાં એનું જ્ઞાન કામ કરતું નથી. એના સૂક્ષ્મ દોષવાળા પરિણામ તો ક્યાંથી પકડવાનું પકડાય? એને સ્થૂળ પરિણામે પકડાતા નથી. અટકાનો અર્થ એ છે કે એ અટકી ગયો એટલે કે મોક્ષ માર્ગ એનો આવવાનો હતો એ દરવાજો બંધ થઈ ગયો, પરિભ્રમણ નો દરવાજો ખુલ્લો ને ખુલ્લો રહી ગયો. એ ભેમાં જ કરશે. આ સ્વચ્છ માર્ગો મળ્યો અને સ્વચ્છ સાંભળવા મળ્યું તો કે નિષ્ફળ જશે. આ પરિસ્થિતિ બહુ મહત્વનો વિષય છે. એટલે જાણે ન જાણે સત્પુરુષના કોઈ વચનની, કોઈ અંશની, વચનના કોઈ અંશની, એક શબ્દની કોઈ વાત નહીં ક્યાંય અવગણના ન થાય, એ વાત ઉપર એની બહુ ચિકાસવાળી જીવની વૃત્તિ, સૂક્ષ્મ વૃત્તિ જોઈએ કે ક્યાંય આ ભૂલ ન થવી જોઈએ, નહીતર હું આખે આખો રખડી જઈશ. એટલું એને લક્ષમાં હોવું જોઈએ, વિષયની ગંભીરતા એને સમજાવી જોઈએ કે આ ટોચ ઉપરથી પડતું મૂકવાનું થશે. ખરેખર છે કે આવા નિકૃષ્ટ કાળમાં આ તો એમનો ડબલ ઉપકાર છે.
ડબલ ઉપકાર,
પહેલો ઉપકાર આત્મા બતાવ્યો એ છે, ને બીજો ઉપકાર સત્પુરુષને બતાવ્યા એ છે. નહીતર સાધારણ દ્રષ્ટિએ સાંભળે ઠીક છે, આ તો મહાપુરુષે કહ્યું છે એ વાતને વજન આપવાની વાત છે, બધી કહે છે. ડબલ ઉપકાર છે, બમણો ઉપકાર છે. એ તો સામાન્ય રીતે પૂર્વગ્રહ હોય તો ઠીક છે, ઠીક છે, એમ થઈને ગણ થઈ જાય એટલે અવગણના થઈ જાય, એવી ભૂલે છું કે અવગણના ન કરે એના માટે સ્પષ્ટતા કરે. હવામાં તો ખરેખર તો કેટલા સામનો કરી શકાય એટલું હું કહી દઉં, પણ એ તો હિત બુદ્ધિ હોય એને તો કોઈ કે તે ઘણું સમજાય. આટલું બધું કહેવાને જરૂર તો કઈ દેખાણી છે કે એવા પણ જીવો છે કે અવગણના વિશેષ કરી જાય છે, વિશેષ ભાર દઈ નથી. સંયમ કરવું હોય ને સમજી લે તો બીજો કોઈ ઉપાય જગતમાં નથી. બીજા કોઈ ગ્રહસ્થમાં હોય, બીજા ગ્રહસ્થની જે ઉદય ભાવોમાં હોય તો જીવને ઓળખવા બહુ મુશ્કેલ પડે ને શંકા પડે કઈ જગ્યાએ. આ તો ત્યાગી જીવનું જીવન હોય, નિવૃત્ત જીવન હોય, બહારના મન વચનના યોગ પણ એવા જ અનુકૂળ હોય કે જેના માટે બહુ પૂછવા જવું પડે નહીં, બહુ સમજવાની બુદ્ધિની જરૂર પડે નહીં, તો એ ના સમજે તો બીજો ઉપાય નથી. એવા શાંત અને ફરેલ પ્રસમ ભાવયુક્ત મન વચન કાયાના યોગ એ તો સહજપણે જ્ઞાનીની ઓળખાણ કરાવે એવી પરિસ્થિતિ હતા. તો ગ્રહસ્થ હતા, શંકા પડે, વેપાર ધંધો સોગાની જે હતા ગ્રહસ્થમાં હતા, મુશ્કેલ પડે.
માત્ર સ્પષ્ટતા ઘણી થઈ છે એનો જ હર્ષ કરવા અમને બદલે બે વાત વિચારવી જોઈએ. અહીંયા આવે ભલામણ કરે છે કે પુણ્યોદય આ દેહ પાયમો ફરી ફરીને મળે એવી ચીજ નથી, તક મળે એવી ચીજ પણ નથી. આ દશા પાયમો આવા સત્પુરુષ મળ્યા ઉપસ્થિતિમાં, પૂજ્ય ગુરુદેવની ઉપસ્થિતિમાં બધું વાંચન થયેલું, એટલે સામે રાખીને વાત છે કે જો તને અત્યારે આ પર સત્પુરુષ મળ્યા છે એમ, હવે જો પુરુષાર્થ નહીં કરે વળી તને સમજાય છે, તું અહીં સુધી સાંભળવા આવ્યો છો, હા પાડે છો એટલે તને સમજાય છે એટલું ત્યાં સુધી માન્ય રાખે છે, હવે પુરુષાર્થ કરે સમજાય છે તો પુરુષાર્થની ગતિ પરિણામમાં આવે તો તારું કાર્ય સહજ માત્રમાં થાય એવું છે, અને નેત્ર અનંતવાર એટલો છે એ દશા ફરી ફરીને ન થાય એ તકેદારી રાખવાની વાત છે. આવો આપ સત્પુરુષ મળ્યા, હવે જો પુરુષાર્થ નહીં કરે, જો આ ભાવમાં પુરુષાર્થ તું નહીં કર તો કયા ભાવે કરીશ, આ સીધો પ્રશ્ન કરે છે. અહીંયા પાંચ ઇન્દ્રિય સાબુત છે, બીજી મોટી કોઈ નારક તિર્યંજ ગતિ જેવી ઉપાધિ કે અટકી જવું પડે એવી સ્થિતિ નથી, સબ અવસર આ ચૂકા હે એના જેવું છે. હવે પુરુષાર્થ નહીં કરતો કયા ભવે કરીશ, એટલે કે અત્યારે નહીં કરતો ભવિષ્યમાં અનુભવ નહીં કરે એવું લાગે છે, માટે પુરુષાર્થ કરતો. હવે જો પુરુષાર્થ નહીં કરે તો કયા ભાવે કરશે, એ જીવ પુરુષાર્થ કર. પુરુષાર્થની પ્રેરણા છે, માર્ગદર્શન આટલું આપ્યા પછી પણ એમાં પુરુષાર્થની ઘણી પ્રેરણા છે. આવી જોગવાઈ, કઈ ભાષા કરી છે, આવી જોગવાઈ જાણે સબ અવસર આ ચૂકા હે, આવી જોગવાય અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા આવા તીર્થંકર દ્રવ જેવા સત્પુરુષ ફરી ફરીને નહીં મળે. તે પુરુષ મળ્યા છતાં પુરુષાર્થ ન કર્યો એનો અર્થ જ એ છે કે તે મળેલી વાતની ઉપેક્ષા કરી છે, અવગણના કરી છે, અથવા એ શ્રી ગુરુની આજ્ઞા છે એ આજ્ઞા પાલન કરવાનો તારો ભાવ નથી થતો, તને બીજું એટલું રૂચે છે, બીજા ઉદય ભાવોમાં એટલો આદર છે, એટલી બહુ એટલી અધિકતા છે, આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો તને વાંધો નથી. માટે પુરુષાર્થ ગમે તેમ કરીને પુરુષાર્થનો ઉપાડ થવો જોઈએ, એ વાત ઉપર એને બહુ જોરથી આવવું જોઈએ. કરવું છે કરવું છે, પણ કરે નહીં ને કરવું છે કરવું છે કીધા કરે. હે, મીઠાઈ સામું જોઈને મીઠાઈના વખાણ કર્યા કરે, ખાવા જેવી છે, ખાવા જેવી છે, પણ પેટ ભરાતું નથી જ્યાં સુધી ખાય નહીં ત્યાં સુધી. એના જેવી વાત કરવા જેવું છે તો વાર છે એમ કે છે. તપાસે તો તરત ખબર પડે ક્યાં જાય છે પરિણામ, બીજો તો અટકતો નથી પોતે અટકે છે. તપાસે તો ખબર પડે એને શું રૂચે છે, શું મીઠાઈનું બટકું જીભ ઉપર મૂકે છે એને ઠીક લાગે છે. વિચારે કે ભાઈ અહીંયા જ્ઞાન થયું કે ખવાનું, જ્ઞાન ખાય, જ્ઞાન ખાય શું, જ્ઞાન ગળ્યો ખારો ખાટો રસ લીએ કે જ્ઞાન જ્ઞાન રસ લીએ, જ્ઞાન જ્ઞાનના રસને વેદે કે જ્ઞાન પીગળના રસને વેદે. બસ તપાસે તો તરત સમજાયું છે. તપાસણીનો વિષય એવો છે કે જેમ જેમ તપાસે એમ ઉપયોગ સૂક્ષ્મ થાય છે. જેમ જેમ તપાસવાની પ્રેક્ટિસ થાય એટલો ઉપયોગ વધારે સૂક્ષ્મ થાય છે. અને દોષના મટાડવાના હેતુથી, દોષ ટાળવાના દ્રષ્ટિકોણથી દોષને તપાસે તો દોષનો રસ તૂટે છે, એ રીતે મંદ થાય છે. દોષમાં જે રસથી દોષ થાય છે એનો રસ તૂટે છે. કશાય રસ તૂટે છે તો દર્શન મોહ છે એના ઉપર ઘા પડે છે, જ્ઞાન નિર્મળ થાય છે અને પોતાના સ્વભાવનો નિશ્ચય કરવાને યોગ્યતાવાળું થાય છે, ક્ષમતાવાળું થાય છે, જ્ઞાન પોતાનું સ્વરૂપ નિશ્ચિત કરી શકે છે. શું થાય છે જરા એને તપાસ વાળીએ તો એનો રસ તૂટી જાય એમ છે. આંખું મીચીને રસ લે છે ત્યાં તપાસી નથી શકતો, જ્યાં તપાસવા જાય તો રસ તૂટી જાય. જે રસ લેવાનો પ્રકાર છે એ ખલાસ થઈ જાય. બસ એક વાર એ રસ તૂટે, રસ જ બંધ તત્વ છે, રાગ રસ છે એ બંધ તત્વ છે. નવ તત્વમાં બંધ તત્વ જે છે એ રાગ રસ જ છે. આવી જોગવાઈ અને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા, મૂળ આત્મ સ્વરૂપ બતાવનારા સત્પુરુષ ફરી ફરીને નહીં મળે. ફરી ફરીને નહીં મળે એનું કારણ કે એ કુદરતની પરિસ્થિતિ છે, કુદરતની વ્યવસ્થા છે કે જીવને સાચું આત્મ સ્વરૂપ બતાવનારા સત્પુરુષ મળવા છતાં એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય, એના ઉપદેશનું ઉલ્લંઘન થાય. કડક ભાષામાં કહીએ તો આજ્ઞા ઉપર પગ દઈને ચાલે, ફરી ફરીને એને એ સત્પુરુષ કહેનારાનો સંજોગ થતો નથી, યોગ થતો નથી. અને બાકી તો દુઃખનો ડુંગરા ઊભા છે, એ પરિસ્થિતિ અનિવાર્ય છે. 60મું બોલ થયો. 61મા મુમુક્ષુની કેવી ભૂમિકા હોય તો એને સ્વકાર્ય નિષ્પન્ન થાય, ઉત્પન્ન થાય, એના કેટલાક ભાવો અને કેટલાક પડખાનો વિષય સ્પષ્ટ કર્યો છે કે જેને ખરેખરો તાપ લાગ્યો હોય, નિરાંત કરીને બેઠો હોય એની વાત નથી. ખાય પીને મજા કરીએ છીએ, કઈ લાંબી ઉપાધિ નથી. કુદરતી જીવન જરૂરિયાતની ચીજોમાં બધી વ્યવસ્થા થઈ ચૂકી છે, વાંધો આવે એવું હવે નથી, એમ નથી લેવું. અંદરમાં ઉકળાટ થઈ ગયો હોય કે આ મનુષ્ય બહુ થયો, એમાં આટલું આયુષ્ય વ્યતીત થઈ ગયું અને હજી માર્ગ મળ્યો નથી, એનો ખેદ હોય એને. અને ચાલતી દશામાં પણ એને જે ઉપાધિક ભાવો અને ઉદયિક ભાવોમાં સહજપણે પ્રવર્તાય છે અને એ દુઃખ ભાવમાં દુઃખ લાગતું નથી, દુઃખ ભાવ હોવા છતાં ઉપાધિક ભાવો, દુઃખ ભાવ હોવા છતાં એમાં દુઃખ લાગતું નથી, તો કઈ રીતે આગળ ચલાશે? તો એમાં એમાં રહેવાનું થશે, અહીંયાથી છૂટવાનો પ્રશ્ન જ નથી. તે જીવ છૂટે છે અથવા સ્વકાર્ય કરે છે કે જેને ખરેખરો તાપ લાગ્યો હોય અથવા જે સંસારથી કંટાળેલો હોય. સંસારથી એટલે બૈરા છોકરાથી કંટાળી ગયો એમ નથી લેવું, પણ ઉદય ભાવોના વિકલ્પમાં એને દુઃખ લાગે એની વાત છે. સંયોગો ઉપર દ્વેષ કરવાનો અહીંયા પ્રકાર નથી, પણ પોતાના જે સંયોગો પ્રતિ ચાલતા પરિણામ છે એમાં દુઃખ આકુળતા છે, એનો થાક અને એનું દુઃખ એને જો વેદાય તો ખસે ને, એ દુઃખ હોવા છતાં એમાં સુખ વેદાય તો ક્યાંથી નીકળવું મુશ્કેલ છે. જીવ ફસાય છે માનેલી અનુકૂળતામાં, પ્રતિકૂળતામાં તો કાંઈક એને વિચાર કરવાની જગ્યા થાય છે કે આમ કેમ થયું, આમ કેમ થયું, તો એમ લાગે કે નાના સ્વતંત્ર થાય છે, મારી ઈચ્છા પ્રમાણે થતું નથી પણ સ્વતંત્ર થાય છે, પણ અનુકૂળતામાં ફસાય છે. ઠીક છે, આપણે આમ જ જોતું હતું, આમ જ કરવું હતું, આમ જ થઈ ગયું, આ ઠીક છે, આ ઠીક છે, ઠીક છે, માં એનું એવું રસ પડી જાય છે ઠીકપણામાં કે ત્યાંથી દિશા બદલીને અંતર્મુખ થવું, સ્વસન્મુખ થવું, ત્યાંથી દૂર થઈ જવાય છે, અથવા ઘણી અશક્તિ ઉત્પન્ન થાય છે જીવના પરિણામમાં કે સ્વસન્મુખ થવાની શક્તિમાં આવતા એને તકલીફ પડે. માણસ કે છે હમણાં તમે પ્રશ્ન ઉઠાવ્યો, કરવું છે ઘણું પણ થતું નથી, તો એનો અર્થ એ છે કે કરવું છે પણ કરવાની શક્તિ નથી, કરવું છે ને કરવાની શક્તિ નથી, એનો અર્થ કે કરવાની શક્તિમાં આવવા માટે જે અશક્તિ છે એ ઘણી વર્તે છે, એ શક્તિ મફતની નથી. જીવે ઘણો રસ લીધો છે, જેટલો પરભાવમાં રસ લીધો છે એટલી અશક્તિ એને વધારી છે, ને એ અશક્તિ વધારેલી સ્થિતિમાં પછી વિચાર કરે કે મારે મારું કામ કરવું છે, પણ શક્તિ વગર કેવી રીતે કામ કરશે? અશક્તિ ઘણી થઈ ગઈ છે, આવી ગઈ છે, એ પરિસ્થિતિમાં એની ઈચ્છા છે એ નિરર્થક જાય છે. છતાં એક લક્ષ્યને એક ધ્યેયથી ઉપાડ કરે તો એ બધા ભૂતકાળમાં કરેલા ઊંધા પરિણામને તોડતા વાર લાગતી નથી, એવી જીવમાં અનંત શક્તિ છે કે એ શક્તિનો હળવાટ થાય ને ત્યાં બધા ભાગવા માટે દુશ્મન. જેમ ઊંઘતો હોય માણસ તો એના ઉપર અનેક મચ્છર આવી એને ચટકા ભરે, માકડ આવીને ચટકા ભરે, બીજા જીવડા પણ આવીને, પણ એ બધાને શું શક્તિ છે? માણસ પાસે એની શું શક્તિ છે? પણ એ તો ત્યાં સુધી ઉપર આવીને બેસે છે કે જ્યાં સુધી ઊંઘે છે ત્યાં સુધી, હળવળે ને ત્યાં ઓલા ઉડી જાય, ભાગવા માંડે એવું છે. એમ જીવને અંદરથી સળવળાટ આવે કે મારું કામ કરે છૂટકો છે અને કરવું જ છે, આ ભાવમાં અત્યારે જ કરવું છે, ત્યાં ઓલા બધાને કોઈ શક્તિ નથી, પછી એની કોઈ શક્તિ નથી. આ પણ તપાસ માગે એવો વિષય છે કે વર્તમાન સાંસારિક પરિસ્થિતિમાં દુઃખ ચાલતા ભાવમાં દુઃખ લાગે છે કે નહીં, આ વાત તેની છે, તેને માટે છે, બીજાને માટે આ વાત નથી. જેને ઠીક છે, જેને સંતોષ છે, એના માટે આ વાત નથી. એને આ વાત લાગુ પડશે નહીં, એ આ વાતમાં એનો પ્રવેશ થશે નહીં, કે આ વાતમાં આ વિષયમાં એનો વિકાસ એ સાધી શકશે નહીં. જ્યાં સુધી એને દુઃખ નહીં લાગે ત્યાં સુધી. એ પણ પ્રશ્ન થવા યોગ્ય છે કે દુઃખ નથી લાગતું તો પછી દુઃખ કઈ પરાણે તો લગાડી શકાય નહીં. કૃત્રિમ થાતે સારું લાગતું હોય એને દુઃખ કેમ માને? ગરમી પડશે ને એમાં ઠંડી હવા ઠીક લાગે, ઠંડી હતી ને એમાં ગરમ પણ ઠીક લાગતું, કૃત્રિમતાથી તો એને કઈ દુઃખ માની શકાય એવું નથી. તો દુઃખ નથી લાગતું તો દુઃખ લગાડવું એ તો કેમ કૃત્રિમતાથી બને? પણ સહજપણે દુઃખ લાગે કેવી રીતે, આ પ્રશ્ન અહીંયા થવા યોગ્ય છે. પણ એ પણ વિષય એવો છે કે જેમ જેમ પોતાના ચાલતા ભાવોને તપાસે છે ત્યારે જ એને ખબર પડે છે કે અંદર દુઃખ શું છે. જ્યાં સુધી સુખની માન્યતાપૂર્વક સુખના રસે દળ્યો જાય છે ત્યાં સુધી તો એમાં દુઃખ લાગવાનું નથી. પણ આવી વાત સાંભળીને કંઈક અંદરમાં તપાસ કરે તો વાત એને થોડીક સમજાવા લાગે છે કે ખરેખર દુઃખ છે. થોડો વિષય લઈશું એના જી. જ્ઞાનીનો લાગતું નથી પોતાને સ્વયં ને નથી લાગે તો એને માટે આ વાત છે. ન લાગતી હોય એને તો આ વિષય સમજાશે.
વાદે મંદરવાનો